આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
શ્રોતા મિત્રો, આજે આપણે આપણા સમુદાયને અસર કરતા એક ગંભીર આરોગ્ય મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિક્ટોરિયન આરોગ્ય અધિકારીઓએ ઘાતક લિજિયોનેર ડિઝીઝ ફેલાવાની પુષ્ટિ કરી છે. 77 પુષ્ટિ થયેલા કેસ અને 2 દુઃખદ મૃત્યુ સાથે આ સૌથી માઠા સમાચાર છે. વિક્ટોરિયામાં છેલ્લા 2 દાયકામાં પ્રકોપ, તેના કારણો, લક્ષણો અને આપણે આપણી જાતને બચાવવા માટે શું કરી શકીએ તે વિશે વધુ વિગતો મેળવવા માટે આજે અમારી સાથે મેલબર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા જોડાઈ રહ્યા છે, જે આ બીમારી વિશે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની વધુ વિગતે માહિતી આપશે. ડોક્ટર ગીતાંજલિ શર્મા, હું સંતોષ પટેલ તમારું SBSમાં હાર્દિક સ્વાગત કરું છું.
થેન્ક યુ સંતોષ.
ડોક્ટર, સૌથી પહેલા તો અમને એ જણાવશો કે લિજિયોનેર રોગ એટલે શું, કોને અને કેવી રીતે થાય?
લિજિયોનેર રોગ એ એક ગંભીર ન્યુમોનિયા છે, જેનું મૂળ કારણ લિજિયોનેર બેક્ટેરિયા છે. અને આ રોગ સામાન્ય રીતે ગુડ ઇમ્યુનિટી વાળા જે વ્યક્તિઓ છે એમાં નહીં થાય, બટ જે ઇમ્યુનિટી જરાક પણ લો થઈ ગઈ છે, લાઈક ઓલ્ડર પીપલ, ઓલ્ડર ધેન 40 યર્સ, કિડ્સ છે, એમનામાં, ધોઝ રિસાઇડિંગ જ્યાં ક્યાં રહે છે આપણે નર્સિંગ હોમ્સમાં, ત્યાં વધારે થવાની આશંકા છે. અને આ રોગ સામાન્ય રીત પાણીના સ્ત્રોતમાંથી મળે છે, જેમ કે હોટ ટબ, એર કન્ડિશનિંગ સિસ્ટમ્સ એન્ડ મોટા બધા પ્લમ્બિંગ સિસ્ટમ્સથી. તો આ બેક્ટેરિયા વ્યક્તિથી વ્યક્તિ પણ નહીં જતું, બટ ડ્રોપલેટ્સથી થઈ શકે છે.
ડોક્ટર, તમે કહ્યું કે ડ્રોપલેટ્સ, એ થોડું સમજાવશો કે કઈ રીતે આ ચેપી રોગ છે કે કઈ રીતે આ ફેલાય છે?
સો આ જે રોગ છે, આ બેક્ટેરિયા વ્યક્તિથી વ્યક્તિ તો પસાર નહીં થતું, પરંતુ જળયુક્ત પાણીના બૂંદો અથવા વેપર્સ, એનું માધ્યમ છે બોડીમાં જવાનું. તો કોફિંગથી ડ્રોપલેટ્સ થાય, સ્નીઝિંગથી ડ્રોપલેટ્સ થાય, અને સેમ ઇફ યુઅર કેની બાજુમાં છો, જો તમે જેને આ રોગ છે અને એને કોફ છે અને 1 મીટરના ડિસ્ટન્સ પર જ છો તમે, તો તમે પણ કેચ કરી શકો છો એવી રીતે.
ડોક્ટર, આ રોગના લક્ષણો કઈ રીતે ખબર પડે?
સો લિજિયોનેર રોગના સામાન્ય લક્ષણો હાઈ ફીવર, વધુ તાપમાન, બોડીનું વધુ તાપમાન, શિવરિંગ, ઠંડ લાગવી, ખાંસી અને શ્વાસનું અંકન, લાઈક શોર્ટનેસ ઓફ બ્રેથ, અને મસલ પેઇન, બહુ દુખાવો, માથાનું દુખાવો અને થકાન, ટાયર્ડનેસ એવી કે તમે ઉભા પણ ના થઈ શકો. અને જો કોઈ વ્યક્તિને આ બધા લક્ષણો અનુભવે છે તો ડોક્ટર પાસે જરૂર જઈને સલાહ લેવી જોઈએ.
ડોક્ટર, આ રોગને ફેલાવવામાં કુલિંગ ટાવર્સની ભૂમિકા સમજાવી શકો?
મેઇનલી કુલિંગ ટાવર્સ જે છે અરાઉન્ડ વેસ્ટર્ન મેલબર્નના વેસ્ટર્ન સબર્બ્સમાં વધારે છે, તો એમાં પહેલાથી જ આ સંક્રમણ બેક્ટેરિયા હતું જ, અને ધીરે ધીરે વધતું ગયું હોય એમાં જ, અને જેમ જેમ આ સપ્લાય થયા કુલિંગ ટાવર્સથી વોટર અને બીજા કુલિંગ ટાવર્સમાં, અને એ રીતે આખા સબર્બમાં ફેલાઈ ગયું. અને જે લોકોએ એ બેક્ટેરિયા કુલિંગ ટાવર્સના આજુબાજુમાં છે, રહે છે તેની આજુબાજુમાં, એ લોકોને વધારે સિમ્ટમ્સ, વધારે એટલે વધારે સિમ્ટમ્સ આવશે અને બીમાર થશે. અને એ ટાવર્સથી જો એ છેટા છે તો એમને ઓછું થશે, ઓછા સિમ્ટમ્સ આવશે. તો બહુ જરૂરી છે કે ટાવર્સની જે ક્લીનિંગ જે કરે છે, એની જે સફાઈ, સાફ સફાઈ કરે છે, એ ટાઈમલી થતી હોય, અને યુઝ્યુઅલી 3 to 6 મંથલી એ કુલિંગ ટાવર્સથી કરે, પણ આ વખતે મને એવું લાગે છે કે એ લોકો જરા ઢીલ કરી હશે.
ડોક્ટર, કુલિંગ ટાવર્સ એટલે શું, તો થોડું એ જણાવશો કે કુલિંગ ટાવર્સ આપણે શેને ગણી શકીએ?
એર કન્ડિશનિંગના બી કુલિંગ ટાવર્સ હોય છે, અને આપણે પ્લમ્બિંગના પણ કુલિંગ ટાવર્સ હોય છે. ધોઝ કુલ, એ જેટલા પણ બધા કુલિંગ ટાવર્સ છે, અને એની જે સપ્લાય છે, વોટરની સપ્લાય, એ પણ જતી હોય છે બીજા બીજા બધા નર્સિંગ હોમ્સ અને આજુબાજુમાં જેટલા પણ મોટા બધા મોલ, શોપિંગ મોલ્સ, ત્યાં આગળ પણ હોય છે. તો એમાં જો એ આવી ગયું, અને એર કન્ડિશનરમાં એ એવી રીતે આવી જાય કે જે કુલિંગ ટાવર્સ છે, દે આર હેલ્પિંગ, એક રીતે હેલ્પ કરે છે એર કન્ડિશનિંગને, અને ધેટ હાઉ એ ફેલાઈ જાય છે. કુલિંગ ટાવર્સથી એર કન્ડિશનરમાં, અને એર કન્ડિશનરમાં જે ભેજ હોય છે, આપણે કહીએ ને વેપર,
રાઈટ,
એનાથી આવી જાય છે.
ડોક્ટર, વ્યક્તિને જ્યારે ખબર પડે કે તેમને લિજિયોનેર રોગ થયો છે, તો તેમને કેવા પગલાં લેવા જોઈએ?
જો લિજિયોનેર રોગ જો ડાયગ્નોઝ થઈ ગયો, આપણે ડાયગ્નોસિસ થઈ જાય, આપણે બ્લડ ટેસ્ટ થી થઈ જાય, ચેસ્ટ એક્સરે થી કે યુરિનમાં ટેસ્ટ કરીએ તો એમાં પણ આવી જાય. ડિપેન્ડ કરે વ્યક્તિ થી વ્યક્તિ પર, એને માઇલ્ડ સિમ્પટમ્સ છે કે વધારે છે કે સિવિયર છે. જો બહુ સિવિયર એને સિમ્પટમ્સ છે, જે કે હાઈ ફીવર કીધું તું મેં, શ્વાસમાં તકલીફ, ટાયર્ડનેસ એવી કે ઉભા ના થઈ શકે, તો પછી તો હોસ્પિટલમાં જ એડમિશન લઈને આપણે આઈવી એન્ટીબાયોટિક્સ આપીને એને ઠીક કરી શકાય. આઈવી એન્ટીબાયોટિક્સમાં આપણે એક તો ટુ ટાઈપ્સ આવે છે, એક તો ફ્લોરોક્વિનોલોન કહીએ આપણે અને એક મેક્રોલાઇડ કહીએ, which is easily available and it is treatable. But જે moderate, mild થી moderate symptoms છે, GP પણ oral antibiotics આપીને એને ઠીક કરી શકે છે. સારવાર એની છે, તો સારવાર મુજબ ડોક્ટરની સલાહ માટે યોગ્ય સમય પર ચિકિત્સા લેવાની અને જે ચિકિત્સક કહે છે એ પાલન કરવું જોઈએ.
ડોક્ટર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે આ રોગની સારવાર હમણાં કોઈ ઉપલબ્ધ છે, કોઈ પર્ટિક્યુલર દવાઓ કે એનું નિદાન અવેલેબલ છે ખરું?
છે, બિલકુલ છે. જેમ કે મેં કીધું કે એન્ટીબાયોટિક્સ છે, પર્ટિક્યુલર ગ્રુપ ઓફ એન્ટીબાયોટિક્સ જેને કહીએ ફ્લોરોક્વિનોલોન અથવા મેક્રોલાઇડ, એ આઈવી ફ્લુઇડમાં પણ આપી શકાય અને જો ઓરલી પણ જો લઈ શકાય એને, એન્ડ ઇટ ઇઝ ટ્રીટેબલ.
આના કોઈ ઘરગથ્થુ ઉપચાર ખરા?
ઘરગથ્થુ ઉપચાર નહીં હોય. એ જ છે કે બહુ જો ઘરે નાના બાળકો છે કે પ્રેગ્નન્ટ વુમેન છે, તો એમનાથી આપણે દૂરી બનાવીને રાખવી, જેમ આપણે COVID-19
માં ફોલો કરી. ડોક્ટર, તો આ રોગથી બચવા માટે તમે શું સલાહ આપશો?
આ રોગથી બચવા માટે સાવધાની અને સૂચના ઇમ્પોર્ટન્ટ છે. પબ્લિક હેલ્થ ઇસ્યુ કરે વોર્નિંગ કે આ બધી જે છે એરિયા, ઇલાકા જેટલા પણ છે એમાં તમને બહુ ધ્યાન રાખવી, ટ્રેવલ ઓછુંથી ઓછું કરવું, અને જે બધા સિમ્પટમ્સ આવે તો ઇમિડિયેટલી આપણે GPને જઈને સલાહ લેવી.
ડોક્ટર, તમે આજે આટલો સમય ફાળવ્યો અમારી માટે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર સંતોષ, માય પ્લેઝર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.